ગંડા મધ્યનું 13મું વચનામૃત સંવત 1878ના શ્રાવણવદી અમાવસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકરા ઉપર વિરાજમાન હતા અને દોરો ખેસ પહેર્યો હતો તથા દોરી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાદ બાંધી હતી અને તે પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા અને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા હવા જે હે સંતો, જે મોટેરા મોટેરા હો અને વાતમાં સમજતા હો તે આગળ બેસો અને આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો અને આ જે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપે વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો એના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી ડિટેલ છે અને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વે શાસ્ત્રમાં પણ મળતી આવે છે અને તે એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે આ સંસારને વિશે જે અતિરૂડો શબ્દ તથા અતિરૂડો સ્પર્શ તથા અતિરૂડો ગંધ તથા અતિરૂડો રસ તથા અતિરૂડો રૂપ એ જે પંચ વિષય તેમાં હું મારા મનને બાંધવાને ઈચ્છું તો પણ નથી બંધાતું અને એમાં અતિશય ઉદાસ રહે છે અને એ જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય તે બે સંવર્તે છે અને રાજા તથા રંક તે પણ સંવર્તે છે અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માંગી ખાવું તે પણ સંવર્તે છે અને હાથીને હોદ્દે બેસવું તથા પગપારા ચાલવું તે પણ સંવર્તે છે અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂળ નાખે તે બે સંવર્તે છે અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બે પણ સંવર્તે છે તથા સોનું રૂપું હીરો તથા કચરો તે બે સંવર્તે છે અને આ હરિભક્ત બહુ મોટો છે અને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું. બધાય હરિભક્ત સરખા જણાય છે અને મારા અંતઃકરણને વિશે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો. જેમ કોઈકે માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયા અને સોના મોરની વાંસરી કેડે બાંધી હોય તેનો ભાર જણાય છે તેમ ભાર નથી જણાતો અને મારે વિશે સધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તેનો પણ ભાર નથી જણાતો અને આ જે હું ઉપર થકી કોઈક પદાર્થને વખાણું છું અને કોઈક પદાર્થને કુવખાણું છું તે તો જાણી જાણીને કરું છું અને જે જે પદાર્થને વિશે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કારે જોડું છું તે માંડ માંડ તે પદાર્થ સન્મુખ રહે છે અને જ્યારે ઢીલી મેલું છું ત્યારે તુરંત પાછી વરી આવે છે. જેમ આકાશને વિશે પથ્થરો ફગાવીએ તે જ્યાં સુધી હાથને જોરે કરીને ઠેલાય ત્યાં સુધી જ આકાશને વિશે રહે અને પછી પૃથ્વીને વિશે આવીને પડે છે અને જેમ ઉછલેલ ઢોર હોય તેને માણસ બળાત્કારે કરીને જ્યાં સુધી ઊંચું ઝાલી રાખે ત્યાં સુધી રહે અને જ્યારે મૂકી દે ત્યારે ધબ લઈને પડી જાય અને જેમ કોઈ પુરુષ સૂજે એટલો બર્યો હોય અને દાંતે કરીને આખી સોપારી ભાંગી નાખતો હોય અને તે પુરુષને 10-20 કાગદી લીંબુ ચૂસાવ્યા હોય, પછી તે શેકેલા ચણા પણ માંડ માંડ ચાવે, તેમ વિષય સન્મુખ બરાત્કારે વૃત્તિને જોડીએ છીએ તો માંડ માંડ જોડાય છે. તે આજે એમ મને વર્તે છે તેનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વારીને સદા હૃદયને વિશે જે આ આકાશ છે તેને વિશે વર્તે છે અને તે હૃદય આકાશને વિશે અતિશય તેજ દેખાય છે. જેમ ચોમાસાને વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમ મારા હૃદયને વિશે એટલું તેજ વ્યાપીને રહ્યું છે અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિશય પ્રકાશમય છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે, તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે અને તે મૂર્તિ ત્રિભુજ છે અને તે મૂર્તિને બે ચરણ છે અને અતિશય મનોહર છે, પણ ચાર ભુજ કે અષ્ટભુજ કે સહસ્રભુજ તે મૂર્તિ નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે અને કિશોર છે. તે એ મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે અને ક્યારેક બેઠી જણાય છે અને ક્યારેક હરતી ફરતી દેખાય છે અને એ મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. તે સર્વે મુક્ત છે. તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને અમો બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું, પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધિત સુખમાં આશક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આશક્તિ રહે જ નહીં. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાત સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જ જીતાઈ જશે. અને એ જ એક રસ તેજ છે, તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ. અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરમ બ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. તે જ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિશે પ્રગટ થાય છે. તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે તો પણ મનુષ્ય જેવા નથી અને અક્ષરધામના પતિ છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, ન તદ અભ્યાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિર્વર્તન્તે તદ ધામ પરમ મમ. માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા તો પણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ જ છે. અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે એ ધ્યાનના કરનારાએ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિશે કૈવલ્ય સ્વરૂપે ભાસે છે. અને ધ્યાનના કરનારા જે જીવ તે માયાને તરે છે અને પરમપદને પામે છે. માટે ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે છે તો પણ કૈવલ્ય રૂપ જ છે. અને તે ભગવાન જે જગ્યામાં વિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે. અને તે ભગવાનના વસ્ત્ર અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનારા સેવક તથા ખાનપાન આદિ જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. એવી રીતે જેણે ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે જ પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી, તે સ્વતંત્ર થાય છે. અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે, અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે. તે જ્યારે ભગવાન મૂર્તિ ધરીને પાછા અંતર્ધ્યાન થાય છે ત્યારે તે જ ભગવાનની મૂર્તિ તે ક્યારેક તો મનુષ્યની પેઠે આ પૃથ્વીને વિશે પડી રહે છે. તે જેમ શ્રીકૃષ્ણની મૂર્તિને ખોરામાં લઈને રૂકમણીજી ભરી મૂવા તથા ઋષભદેવનો દેહ હતો તે દાવાનળને વિશે ભરી ગયો એમ પણ થાય, અને ક્યારેક તો હાડમાં સહિત દિવ્ય ભાવ પામીને કાંઈ રહે નહીં, અંતર્ધ્યાન થઈ જાય. અને જ્યારે પ્રગટ થાય ત્યારે પણ ક્યારેક તો સ્ત્રી થકી જન્મ ધરે, અને ક્યારેક તો પોતાની ઈચ્છામાં આવે ત્યાં થકી પ્રગટ થઈ આવે છે. એમ ભગવાનના જન્મને દેહ મૂક્યાની રીતિ તે તો અવલૌકિક છે, અને જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ છે તેને દૃઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગને વિશે નહીં થાય. અને એ ભગવાનના સ્વરૂપની દૃઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો અને ગમે તેટલા ઉપવાસ કરો પણ કોઈ રીતે ખામી ભાંગશે નહીં. અને તમે એમ કહેશો જે અમને તો એ સ્વરૂપની તમે જેમ કહો છો તેમ દૃઢતા છે તો પણ પ્રાણ ઇન્દ્રિયો કેમ લીન નથી થતા, તો એ તો પરમેશ્વરની ઈચ્છાએ એમ રહ્યું છે એમ સમજવું, પણ તેને કાંઈ કરવું રહ્યું નથી એ તો કૃતાર્થ છે, અને એ તો સર્વસાધનના અંતને પામ્યો છે. અને જો ભગવાનના સ્વરૂપની આવી રીતે ડરતા હોય અને કદાચિત જો નિર્માન નિર્લોભ નિષ્કામ નિસ્વાદ અને નિસ્નેહ એમાં કાંઈક થોડી ઘણી કાચ્યપ રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી, પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજામાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાંગશે નહીં. માટે દેહ છતે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો. અને આ વાર્તા યથાર્થ સમજાણી હોય અને કોઈક પ્રારબ્ધ કર્મને વશ થઈને જો કોઈક નીચ ઉચ્ચ દેહની પ્રાપ્તિ થાય તો પણ વૃત્રાસુરની પેઠે જ્ઞાન જાય નહીં, તથા જેમ ભરતજીને મૃગનો દેહ આવ્યો તો પણ પૂર્વજન્મનું જ્ઞાન ટર્યું નહીં, એવું આ જ્ઞાનનું અતિશય મહાત્મય છે. અને નારદ શંકાદિક અને બ્રહ્માદિક દેવ તેમની સભામાં પણ નિરંતર આ જ વાર્તા થાય છે. અને આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાર્તા સમજ્યામાં આવે છે, પણ પોતાના બુદ્ધિભરે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી. અને જેને આવી રીતે યથાર્થ ભગવાનનું સ્વરૂપ સમજ્યામાં આવ્યું છે તેને જો બોધ ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કારણે વિશે દ્રષ્ટિ પહોંચતી હોય તો પણ તેને આ વાતનો કાંઈ ગર્વ હોય નહીં, અને કોઈને વર કે શાપ દે નહીં, અને કોઈ ઠેકાણે વર કે શાપ દે પણ ખરા, અને કોઈ ઠેકાણે નિર્ભય રહે અને કોઈ ઠેકાણે બીવે પણ ખરા, પણ તેણે કરીને પોતે કોઈ હર્ષ શોક મનમાં લાવે નહીં. અને જેને ભગવાનનો આ કહ્યો એવી રીતે દઢ આશ્રય હોય તો તે જાણીને તો ભૂંડું કર્મ કરે જ નહીં, પણ કદાચિત ભૂંડા દેશકાર આદિકને યોગે કરીને જો કાંઈક અવરું કર્મ થઈ જાય તો પણ તે દઢ આશ્રયવાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહીં. માટે જે ભગવાનનો દઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી. એ વાત જેને સમજાણી હોય તેનો તો અતિ મોટો આશય હોય. જુઓ ને, અમારે પરમહંસ બધા સત્સંગી સમસ્ત પાસેથી કોઈ સ્વાર્થ સાધવો નથી, તો પણ કોઈને બોલાવીએ છીએ, કોઈને બોલાવીએ છીએ, કોઈકને વઢીએ છીએ, કોઈકને કાઢી મૂકીએ છીએ, એનું એ જ પ્રયોજન છે. જે કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારું થાય. માટે આ વાર્તા છે તે સર્વે ડટ કરીને રાખજો, અને જે તેજને વિશે મૂર્તિ છે તેજ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો, અને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજો, જે અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે એમ જાણશો તો પણ તમારે ને મારે વિશે તમારે ને મારે વિશે હેત રહેશે. તેણે કરીને તમારું પરમ કલ્યાણ થશે. અને આ વાતને નિત્ય નવી ને નવી રાખજો, પણ ગાફલપણે કરીને વિસારી દેશો માં આજ છે તેવી જ કાલે નવી રાખજો, અને તેવી જ દેહનો અંત થાય ત્યાં સુધી પણ દિન દિન પ્રત્યે નવી ને નવી રાખજો. અને જે જે ભગવાનની વાત કરો તે તો વાતને વિશે આ વાતનું બીજ લાવજો, અમે અમારી બીજ લાવજો એમ અમારી આજ્ઞા છે. અને આ વાર્તા તો એવી જોરદાર છે જે દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રત્યે કરવી, અને દેહ મૂકીને ભાગવતી તનુએ કરીને પણ આ જ વાર્તા કરવી છે. અને આ જે અમે તમને વાત કહી તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે, અને અનુભવમાં પણ એમ જ દઢ છે, અને અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને વાત કહીએ છીએ. અને જો પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તો અમને સર્વે પરમહંસના સામ છે. એવી રીતે શ્રી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાત કરી, તેને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે એમ જ માનતા હોવા જે તેજને વિશે મૂર્તિ કહી તેજ આ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ પ્રમાણ છે. ઇતિ વચનામૃત 13 અને 146 શ્રી કૃષ્ણ અર્પણ નમો અસ્તુ તે. સકલે ઇન્દ્રિય વૃત્તિનામ હૃદય આકાશ આકાશે તેજસી સુરિદ વ્યતનૌ કૃષ્ણે પ્રાવણ્યમ તવ્રકારણમ. મારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે, અને તે તેજને અક્ષર બ્રહ્માનો પ્રાસ જાણવો. સ તુ પ્રભુ ધર્મ પ્રભુ ઘનશ્યામો અપ્રવેદાતો અતિ તેજશા આજાનો બાહુ યુગલો મનોહર પદદ્રય. અર્થ સમર્થ એવા શ્રીકૃષ્ણ જે તે નવીન મેઘ સરખા શ્યામ જણાય છે, તો પણ પોતાની મૂર્તિને વિશે રહેલા અતિ પ્રકાશ તેણે કરીને અતિ શ્વેત જણાય છે. આ મૂર્તિનો પ્રકાશ જાણવો. આવી રીતે હરિવાક્ય સુધા સિંધુ જે સંસ્કૃત વચનામૃતમ તેના મધ્યમાં પ્રથમના 13મા તરંગમાં શ્રીજી મહારાજે સ્પષ્ટપણે બે તેજના વિભાગ બતાવ્યા છે. જે ધામને પામીને જ્ઞાની પુરુષો ફરીથી જન્મને પામતા નથી, તે ધામને સૂર્ય ચંદ્ર અને અગ્નિ પ્રકાશ કરી શકતા નથી એવું સર્વોપરી મારું ધામ છે. ગીતાના 15માનો 6ઠો શ્લોક. આ વાત ભાગ 6 સ્કંદ 11માં કહી છે. આ વાત ભાગ 5 સ્કંદમાં 12માં જળભરતને રાહુગણ રાજાને કહી છે. ભૂરી તેજસી યહ પ્રોક્ત કો ભગવાન દિવ્ય વિગ્રહ સો અહમેવ ભવામ્યત્ર સ્થિતો દિવ્યાનુકૃતિ રામકૃષ્ણાદય સર્વે અવતારા સત્યંતો હિ મે. पुरुषोत्तमस्य वित्ते तयेतः सत्यं ब्रवीमि वः। और आ ठेकाणे पूर्वे कहूँ जे अक्षर ब्रह्मानु अत्यंत तेज तेने विषे दिव्य मूर्ति जे भगवान कहा ते अवतारी पुरुषोत्तम आ लोकमा दिव्य नराकृति रूपे हूँ ज छू। ए हेतु माटे रामकृष्णादिक जे सर्वे अवतार ते पुरुषोत्तम एवो हूँ ते मैं धारेला छे एम तमे जाणो। आ हूँ तमने सत्यवाद कहूँ छू, एमा काई संशय नथी।